એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ગહન ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે પશ્ચિમી દુનિયા માટે ચીનના સામાન્ય માણસના જીવનનો એક આખો નવો પરિચય કરાવ્યો.
હા, આપણે વાત કરી રહ્યા છીએ પર્લેસ બકની ખૂબ જ જાણીતી કૃતિ ધ ગુડ અર્થ વિશે.
બરાબર. હવે લેખિકાની વાત કરીએ, પર્લ એસ બક એ મૂળ તો અમેરિકન હતા, ખરું ને?
હા, હતા તો અમેરિકન, પણ તમને ખબર છે એમનું બાળપણ અને યુવાની, મતલબ કે લગભગ પહેલા 40 વર્ષ.
40 વર્ષ?
હા, 40 વર્ષ ચીનમાં વીત્યા. એમના માતા પિતા મિશનરી હતા, એટલે ચીની ભાષા, ત્યાંની સંસ્કૃતિ, એ બધું તો જાણે એમનામાં ઉતરી ગયું હતું.
અચ્છા, એટલે એ એક રીતે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુ જેવા બન્યા.
બિલકુલ. એમણે ચીનના સામાન્ય ખેડૂતના જીવનને, એના સંઘર્ષોને, એની ખુશી એના ગમને દુનિયા સામે મૂક્યું. એમની લખવાની રીત પણ એકદમ સરળ.
હા, મેં સાંભળ્યું છે કે એમની શૈલીમાં બાઇબલ જેવી એક લીઢણ છે, થોડી ગંભીર પણ સરળ.
બરાબર. અને એમને 1938માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો, એ પણ પ્રથમ અમેરિકન મહિલા તરીકે.
ઓહ, આ તો મોટી સિદ્ધિ કહેવાય.
ખરી વાત છે. ધ ગુડ અર્થની વાત કરીએ તો એ 1931માં પ્રગટ થઈ
અને તરત જ લોકપ્રિય થઈ ગઈ, નહીં?
હા, અમેરિકામાં 1931 અને 32માં બેસ્ટસેલર રહી અને 1932માં પુલિત્ઝર પુરસ્કાર પણ મળ્યો. આ એમની 3 પુસ્તકોની સિરીઝનું પહેલું પુસ્તક છે.
અચ્છા, અને વાર્તાનો સમયગાળા એ ક્યારનો છે?
વાર્તા આપણને લઈ જાય છે 20મી સદીની શરૂઆતના ચીનમાં, એટલે સામ્યવાદ આવ્યો એ પહેલાનો સમય. સમાજમાં, રાજકારણમાં ઘણી ઉથલપાથલ ચાલતી હતી.
પણ નવલકથા કોઈ મોટા રાજકીય બનાવ પર નથી, ખરું ને?
ના ના, એનું કેન્દ્ર તો એક સામાન્ય ખેડૂત વાંગ લંગ છે, એના જીવનની આખી ગાથા છે.
હમ, એનું જમીન સાથેનો સંબંધ, ગરીબીમાંથી અમીરી સુધીની એની મુસાફરી,
અને એ સફરમાં એના નૈતિક મૂલ્યોનો જે સંઘર્ષ ચાલે છે એ મુખ્ય છે.
તો આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સારી ધરતી વાંગલંગ માટે શું હતી અને સંપત્તિએ એના જીવનને, એના વ્યક્તિત્વને કેવી રીતે બદલી નાખ્યું.
ચાલો શરૂઆત કરીએ. વાર્તા શરૂ થાય છે વાંગલંગના જીવનના એક બહુ મોટા દિવસથી, એના લગ્નનો દિવસ.
હા, એ એક ગરીબ મહેનતુ ખેડૂત છે, બરાબર?
હા, એકદમ સાધારણ. એના પિતાએ ગામના જે મોટા જમીનદાર હતા, હ્વાંગ પરિવાર, એમના રસોડામાં કામ કરતી એક દાસી ઓલાન, એની સાથે એનું લગ્ન ગોઠવ્યું છે.
એટલે વાંગલંગ ખુશ તો હશે, પણ થોડો મનમાં સંકોચ પણ હશે.
હા, ઉત્સાહ પણ છે અને થોડી ચિંતા પણ. એના માટે આ ફક્ત પત્ની નથી, પણ ખેતરમાં અને ઘરમાં મદદ કરનાર એક સાથી પણ છે.
અહીંયા મુખ્ય પાત્રોની ઓળખાણ કરી લઈએ. વાંગલંગ અને ઓલાન.
જરૂર. વાંગલંગ, જેની આખી દુનિયા એની નાની જમીનની આસપાસ જ ફરે છે, એના માટે જમીન એ ખાલી એમ કે પૈસા કમાવાનું સાધન નથી,
કંઈક વધુ છે.
હા, જાણે કોઈ જીવતી વસ્તુ હોય, પૂજનીય હોય, એવો ભાવ છે. એની ઈચ્છા બસ એટલી જ કે પરિવારનું પેટ ભરાય અને બની શકે તો થોડી વધુ જમીન ખરીદાય.
અને ઓલાન એ કેવી છે?
ઓલાન દેખાવે સાવ સામાન્ય, લેખિકા વર્ણન કરે છે કે મોટો ચહેરો, પોળા પગ, પણ એની અંદર ગજબની શક્તિ છે, સહનશીલતા છે.
અને એ વ્યવહારુ પણ હશે ને, ગુલામીમાં ઉછરી છે એટલે.
બિલકુલ. બહુ ઓછું બોલે, પણ કામ અને સહનશક્તિમાં એનો કોઈ જવાબ નહીં. શરૂઆતમાં તો વાંગલંગ પણ એને એક કામવાળી જેવી જ ગણે છે.
ઓલાનનું પાત્ર ખરેખર રસપ્રદ લાગે છે. એની શક્તિ શરૂઆતથી દેખાય છે,
સીધી રીતે નહીં પણ એના કામથી. ચૂપચાપ ઘર સંભાળી લે છે, ખેતરમાં વાંગલંગની સાથે ખભે ખભો મિલાવીને મહેનત કરે છે, ગર્ભવતી હોય તો પણ આરામ નથી કરતી.
અચ્છા.
એના આવ્યા પછી વાંગલંગના જીવનમાં એક વ્યવસ્થા આવે છે. પહેલું વર્ષ પાક સારો ઉતરે છે અને ઓલાનની કરકસરને લીધે થોડા પૈસા બચે છે.
અને એ પૈસાનું વાંગલંગ શું કરે છે?
કોઈ મોજ શોખ નહીં, સીધો જ હ્વાંગ પરિવાર પાસેથી જમીનનો એક નાનો ટુકડો ખરીદી લે છે. આ એમની પહેલી સફળતા.
એટલે અહીં જીવનના મૂલ્યો સ્પષ્ટ થાય છે, ધરતી માટે પ્રેમ, મહેનતનું ફળ.
હા, અને પરિવારનું મહત્વ. જીવન મુશ્કેલ છે, પણ સાદું છે, પ્રામાણિક છે, એક સંતોષ છે.
પણ આ સંતોષ લાંબો ટકતો નથી એમ લાગે છે. કુદરતનો કોપ ઉતરે છે.
બરાબર કહ્યું. એક ભયાનક દુકાળ પડે છે, વરસાદનું નામ નિશાન નહીં.
ઓહ,
ખેતરો સુકાઈને રાખ જેવા, જમીનમાં મોટી મોટી તિરાડો, જે ધરતી અન્ન આપતી હતી એ હવે ધૂળ ઉડાડે છે.
આ તો કલ્પના કરતા પણ ભયાનક સ્થિતિ કહેવાય.
હા, ખાલી મુશ્કેલી નથી, આ તો અસ્તિત્વનો સવાલ બની જાય છે. ઘરમાં અનાજનો દાણો નથી, બાળકો ભૂખે મરે છે, ગામમાં લોકો બાળકો વેચવા માંડે છે, કે પછી
શું વાંગલંગ પોતાની જમીન છોડવા તૈયાર થાય છે? એ તો એના માટે સર્વસ્વ હતી.
પહેલાં તો ના પાડે છે, પણ જીવ બચાવવો જરૂરી છે. એક પડોશી સલાહ આપે છે કે દક્ષિણના શહેરોમાં જાઓ, ત્યાં કામ મળશે, ખાવાનું મળશે.
ઓલેન પણ સમજાવે છે.
એટલે છેવટે જવું પડે છે.
હા, આખું કુટુંબ ભૂખ્યા તરસ્યા પગપાળા નીકળી પડે છે દક્ષિણના એક મોટા શહેર તરફ.
અને શહેરમાં એમની શું હાલત થાય છે?
ભિખારીઓ જેવી. શહેરની બહાર ગંદી વસ્તીમાં ચટાઈને માટીની ઝૂંપડી બાંધીને રહે છે વાંગલંગ, જે હંમેશા પોતાની જમીનના માલિક હતો.
એની શું કરવું પડે છે? એને રિક્ષા ખેંચવી પડે છે. ઓલાન અને બાળકો ભીખ માંગી લાવે છે. આ સમય એમના માટે ખૂબ જ અપમાનજનક અને મુશ્કેલ હોય છે.
પણ અહીં જ કંઈક વળાંક આવે છે નહીં ઓલાન વિશે.
હા, અહીં જ ઓલાનની ખરી તાકાત દેખાય છે. શહેરમાં અચાનક તોફાનો ફાટી નીકળે છે, લોકો અમીરોના ઘરમાં લૂંટ ચલાવે છે.
અચ્છા.
ઓલાન પણ એક ધનવાનના ઘરમાં ભીડ સાથે ઘૂસી જાય છે. બીજા લોકો અનાજ કપડાં લૂંટે છે, પણ ઓલાન
એ શું કરે છે?
એ શાંતિથી જુએ છે અને પોતાની સૂઝથી દિવાલની એક ગુપ્ત જગ્યાએથી જ્વેરાતનો એક નાનો પોટલો શોધી કાઢે છે.
ઓહો, આ તો જબરી વાત કહેવાય.
હા, અને ચૂપચાપ એ લઈને ભીડમાંથી નીકળી જાય છે.
પણ આ તો લૂંટનો માલ કહેવાય ને, એના વિશે કંઈ નૈતિક દ્વિધા નથી થતી?
લેખિકા સીધી ટીકા નથી કરતા, પણ વાંગલંગ થોડો ખચકાય છે. પણ ઓલાન સ્પષ્ટ છે, આ પૈસા ભૂખ્યા બાળકો માટે છે, ભવિષ્ય માટે છે. એ કહે છે કે આ અમીરોએ પણ ગરીબો પાસેથી જ ભેગું કર્યું હશે ને.
એટલે એમના માટે તો એ જીવતદાન જેવું હતું.
બિલકુલ. એ જવેરાતથી એમને પાછા પોતાના ગામ જવાની ટિકિટ મળે છે. અને એમના નસીબ સારા કે ગામ પહોંચે છે ત્યાં દુકાળ પૂરો થઈ ગયો હોય છે, વરસાદ પડ્યો હોય છે, ધરતી ફરી લીલીછમ.
વાહ, હવે આ પૈસાનું શું થાય છે?
વાંગલંગ બહુ જ સમજદારી વાપરે છે. કોઈ શોખ નહીં, કોઈ ઉડાઉ ખર્ચ નહીં, એક જ ધ્યેય, જમીન.
વધુ જમીન ખરીદવી.
હા, અને કોની પાસેથી? પેલા હોંગ પરિવાર પાસેથી, જેમની હાલત હવે ખરાબ થઈ ગઈ છે અને એ લોકો સસ્તામાં જમીનો વેચી રહ્યા છે.
આ તો જાણે ચક્ર ફરી રહ્યું છે. જે હોંગ પરિવારના એ દાસી લાવ્યો હતો એમની જ જમીન હવે ખરીદી રહ્યો છે.
બરાબર. વાંગલંગ હવે ખાલી ખેડૂત નથી, એ ધીમે ધીમે જમીનદાર બની રહ્યો છે. મજૂરો રાખે છે, પેલો જૂનો પાડોશી ચિંગ એનો મુખ્ય કારભારી બને છે.
અને એની સંપત્તિ વધતી જાય છે.
હા, વર્ષો જાય છે, પાક સારા થાય છે, એ વધુ ને વધુ જમીન ખરીદે છે, એને વધુ પુત્રો થાય છે, એક દીકરી પણ. ગામનો સૌથી ધનવાન, સૌથી આદરણીય માણસ બની જાય છે.
એનું સપનું પૂરું થયું એમ લાગે છે.
હા, એની પાસે પેઢીઓ ચાલે એટલી જમીન છે. એ લગભગ પહેલા હોંગ પરિવાર જેવો જ બની ગયો છે, જેની એક ક્યારેક ઈર્ષ્યા કરતો હતો.
અત્યાર સુધીની સફર તો પ્રેરણાદાયક છે, મહેનત અને સંઘર્ષથી સફળતા. પણ શું આ સફળતા એ પચાવી શકે છે, કે પછી સંપત્તિની આડ અસરો દેખાવા માંડે છે?
હા, તમે સાચા રસ્તે છો. સફળતા અને સંપત્તિ એને શાંતિ નથી આપતી, પણ એક જાતની અશાંતિ આપે છે.
કેવી રીતે?
એ હવે પેલો સાદો મહેનતુ ખેડૂત નથી રહ્યો. એને પોતાના કામથી, પોતાની જાતથી અને ખાસ તો ઓલાનથી અસંતોષ થવા માંડે છે.
ઓલાનથી, જેણે આટલો સાથ આપ્યો?
હા, એને હવે ઓલાન ઘરડી, કરચલીવાળી, અણઘડ લાગે છે. એ પોતે આધેડ વયે પહોંચ્યો છે અને કંઈ જુદા સુખની તલાશમાં છે.
અને એ તલાશ એને ક્યાં લઈ જાય છે?
શહેરના એક ચા ઘરમાં, એટલે કે વેશ્યાગૃહમાં. ત્યાં એ લોટસ નામની એક સુંદર, નાજુક યુવાન વેશ્યાના પ્રેમમાં પડે છે.
ઓ, અને પછી?
એ પોતાની સંપત્તિના જોડે લોટસને ખરીદી લે છે અને એને પોતાની બીજી પત્ની, એટલે કે ઉપપત્ની બનાવીને ઘરે લઈ આવે છે.
આ તો પરિવાર માટે મોટો આઘાત હશે.
ભૂકંપ જેવો ઓલાન માટે તો આ સહન કરવું અશક્ય છે. એ કંઈ બોલતી નથી, પણ અંદરથી સાવ ભાંગી જાય છે, ઘરમાં ભાગલા પડી જાય છે.
અને છોકરાઓનું શું?
મોટા પુત્રો પણ પિતાના આ પગલાથી નારાજ થાય છે, શરમ અનુભવે છે.
તમે લોટસના બંધાયેલા પગનો ઉલ્લેખ કરેલો, ફૂટ બાઇન્ડિંગ, એનું શું મહત્વ છે?
એ ખાલી વિગત નથી, એ ચીનની એક જૂની પ્રથા હતી જે સ્ત્રીઓને શારીરિક અને સામાજિક રીતે અપંગ બનાવતી. લોટસના એ નાના બંધાયેલા પગ એની કૃત્રિમતા, એની બિનપ્રોડક્ટિવિટીનું પ્રતીક છે.
ઓલાનના મોટા મહેનતુ પગની સરખામણીમાં
બરાબર વાંગલંગનું લોટસ તરફનું આકર્ષણ એ બતાવે છે કે એ કેવી રીતે ધરતીથી, વાસ્તવિકતાથી, મહેનતથી દૂર જઈ રહ્યો છે. એ હવે ખેતરમાં નથી જતો.
ક્યાં રહે છે?
ઘરના અંદરના ભાગમાં લોટસ સાથે સમય પસાર કરે છે, જાણે પોતે પણ લોટસ જેવો જ શોભાનો બની ગયો હોય.
અને બીજી મુશ્કેલીઓ પણ આવે છે ને, પેલો કાકાવાળો પ્રસંગ.
હા, એનો લોભી આળસુ કાકો એના આખા પરિવાર સાથે રહેવા આવી જાય છે અને પોતે લૂંટારાઓ સાથે ભળેલો છે એવી ધમકી આપીને વાંગલંગ પાસેથી પૈસા પડાવે છે.
એટલે ઘરનું વાતાવરણ સાવ બગડી જાય છે.
હા, ઈર્ષા, ઝઘડા, કાવતરા, નૈતિક રીતે ઘરનું પતન થઈ જાય છે.
અને પેલો ઓલાનના મોતીવાળો પ્રસંગ, એ તો અત્યંત ક્રૂર લાગે છે.
એ નૈતિક પતનનું ચરમબિંદુ છે. ઓલાને પહેલા ઝવેહતમાંથી ફક્ત બે નાના મોતી પોતાની પાસે રાખ્યા હતા. એ એના પોતાના અસ્તિત્વનું, એના સંઘર્ષનું પ્રતીક હતા.
અને વાંગલંગી લઈ લે છે.
હા, ક્રૂરતાથી એ મોતી માંગી લે છે અને લોટસને ભેટ આપી દે છે. આ ઓલાન માટે અંતિમ અપમાન હતું.
ખરેખર દુઃખદ. આ બધું જોતા લાગે છે કે વાંગલંગનું પતન સીધું એના જમીનથી દૂર થવા સાથે જોડાયેલું છે.
ચોક્કસ, જેણે ધરતીનો સ્પર્શ છૂટ્યો અને એના નૈતિક મૂળ પણ કપાઈ ગયા.
પછી ઓલાનનું શું થાય છે?
સમય વીતે છે. ઓલાન, જેણે આખી જિંદગી મહેનત અને દુઃખ વેઠ્યું, એ લાંબી માંદગી પછી મૃત્યુ પામે છે.
વાંગલંગને પસ્તાવો થાય છે.
હા, એના અંત સમયે વાંગલંગ એની પાસે બેસે છે, અપરાધ ભાવ અનુભવે છે. એને ઓલાનની કિંમત સમજાય છે, પણ હવે બહુ મોડું થઈ ગયું હોય છે.
એના મૃત્યુ પછી પરિવારનું શું થાય છે?
ગામડાનું પોતાનું માટીનું ઘર છોડીને આખા પરિવાર સાથે શહેરમાં પેલા વાંગ પરિવારની જૂની મોટી હવેલીમાં રહેવા જાય છે.
ઓ, પાછું પેલું ચક્ર ફર્યું? જેમના પતન પર એનો ઉદય થયો એમના જ ઘરમાં?
હા, પણ હવે એ ઘર પણ ખંડેર જેવું છે. આ સ્થળાંતર ઘણું પ્રતિકાત્મક છે.
પણ શું આ શહેરી વૈભવ એને શાંતિ આપે છે? એના અને એના પુત્રો વચ્ચે કેવા સંબંધો છે હવે?
શાંતિ તો નથી જ. એ ધનવાન છે, શક્તિશાળી છે, પણ અંદરથી ખૂબ એકલો છે. પુત્રોથી જાણે સાવ વિમુખ થઈ ગયો છે.
પુત્રો કેવા છે? એમને જમીનમાં રસ છે?
ના, એ જ તો વાંગલંગનું દુઃખ છે. ત્રણે પુત્રો અલગ અલગ રસ્તે છે. મોટો પુત્ર નંગ એન ભણેલો છે. એને ખેતીના કામથી શરમ આવે છે. એને વિદ્વાન બનવું છે, સરકારી અમલદાર બનવું છે.
અચ્છા, બીજો પુત્ર?
બીજો નંગ વેન પિતા જેવો ચતુર છે, પણ એને ખેતીમાં નહીં, વેપારમાં રસ છે. જમીન એના માટે ફક્ત નફાનું સાધન છે, પૈસા કમાવા છે.
એટલે એ મૂડીવાદી માનસિકતાનો પ્રતિનિધિ છે. અને ત્રીજો?
ત્રીજો સૌથી નાનો. એ તો કોઈને કહ્યા વગર સૈનિક બનવા ભાગી જાય છે. પરંપરાથી સાવ અલગ.
આ તો પેઢીઓ વચ્ચેનો મોટો તફાવત દેખાય છે. વાંગલંગ માટે આ જોવું કેટલું અઘરું હશે.
ખૂબ જ. એ જુએ છે કે એના છોકરાઓને જમીન માટે કોઈ લગાવ નથી, મહેનત કરવી નથી, એમને બસ બાપની કમાણી વાપરવી છે. એને ડર લાગે છે કે એના ગયા પછી આ લોકો બધું વેચી દેશે.
અને એનો ડર સાચો પડે છે.
એ તરફ જ વાર્તા જાય છે. વાંગલંગની વૃદ્ધાવસ્થા બહુ એકલતામાં વીતે છે. આટલો વૈભવ, મોટો પરિવાર, પણ એ અંદરથી ખાલી છે.
એનું મન ક્યાં પાછું ખેંચાય છે?
એના જૂના ગામ તરફ, એના ખેતરો તરફ, એમ માટી તરફ. એને હવેલીની કૃત્રિમ જિંદગી ગમતી નથી. એ છોકરાઓને કહે છે કે મને મારા ગામના ઘરે પાછો લઈ જાઓ.
અને તેઓ લઈ જાય છે.
હા, એના અંતિમ દિવસો એ પોતાના જૂના ઘરના ઓટલે તડકામાં બેસીને વિતાવે છે. માટીની સુગંધ લે છે, ખેતરોને જુએ છે.
અને મૃત્યુ પહેલા એ પુત્રો પાસેથી પેલું વચન લે છે.
હા, ત્રણેયને બોલાવીને કહે છે, જુઓ, આ જમીન ક્યારેય વેચતા નહીં. ધરતી જ બધું છે, એના વગર માણસ મૂળ વગરનો થઈ જાય.
છોકરાઓ વચન આપે છે?
હા, બહુ લાગણીથી વચન આપે છે. ચિંતા ના કરો પિતાજી, આ જમીન અમારા લોહી બરાબર છે.
પણ
જેવો વાંગલંગ આંખ મીચે છે અને છોકરાઓ થોડા દૂર જાય છે, મોટો પુત્ર બીજાઓ સામે જોઈને આંખ મીચકારે છે. ધીમેથી કહે છે, આપણે જમીન વેચી દઈશું.
ઓહ,
આ અંત તો હચમચાવી નાખે એવો છે, અત્યંત કરુણ.
હા, ઉદય અને પતનનું ચક્ર, માણસની લાલચ અને એક પેઢીના બલિદાનને બીજી પેઢી કેવી રીતે ભૂલી જાય છે એ બધું જ આ અંતમાં સમાયેલું છે.
ચાલો હવે આ નમલકથાના જે મુખ્ય વિષયો છે એના પર થોડી નજર નાખીએ. સૌથી પહેલું તો જમીન, ધ ગુડ અર્થ.
ચોક્કસ, ધરતી જ આ વાર્તાનું કેન્દ્ર છે. એ ખાલી માટી નથી, એ જીવન છે, સ્થિરતા છે, ઓળખ છે. વાંગલંગ માટે તો એ માતા જેવી છે.
અને જ્યાં સુધી એ જમીન સાથે જોડાયેલો છે ત્યાં સુધી એ નૈતિક રીતે મજબૂત છે.
બરાબર, એ મહેનત કરે છે, પરસેવો પાડે છે, ત્યાં સુધી એ સાચો અને સંતુષ્ટ છે. જેઓ એ શ્રમથી, ધરતીથી દૂર થાય છે એનું નૈતિક પતન શરૂ થાય છે.
અને બીજો મુદ્દો આવે છે સંપત્તિનો. સંપત્તિ કેવી રીતે ભ્રષ્ટ કરે છે.
સંપત્તિ એને શારીરિક આરામ આપે છે પણ આધ્યાત્મિક રીતે બીમાર કરી દે છે. એને ઘમંડી બનાવે છે, વિલાસી બનાવે છે, ક્રૂર બનાવે છે.
પારિવારિક સંબંધો પર પણ અસર પડે છે.
હા, પત્ની સાથેનો સંબંધ બગડે છે, પુત્રો સાથે અંતર વધે છે. સંપત્તિ અને એના મૂળ મૂલ્યોથી, મહેનત, સાદગી, જમીન માટે આદર, એનાથી દૂર કરી દે છે. હ્વાંગ પરિવારનું પતન એના માટે ચેતવણી હતું પણ એ સમજો નહીં.
પછી સ્ત્રી પાત્રોની વાત આવે છે, ઓ લાન અને લોટસ. એમના દ્વારા લેખિકા શું કહે છે.
એ પિતૃસત્તાક સમાજ પર કટાક્ષ છે. ઓ લાન ધરતી જેવી છે, મજબૂત, ઉત્પાદક, સહનશીલ, પણ જેનું શોષણ થાય છે. પરિવાર એના વગર ચાલે નહીં, પણ એનું મૂલ્ય ફક્ત પુત્રો પેદા કરવા અને મજૂરી કરવા પૂરતું જ ગણાય છે.
અને લોટસ.
લોટસ એ શણગારની વસ્તુ છે. એનું મૂલ્ય એની સુંદરતામાં છે. એના બંધાયેલા પગ એની પરાધીનતા અને બિન ઉત્પાદકતાનું પ્રતીક છે. લેખિકા બતાવે છે કે સમાજ કેવી રીતે સ્ત્રીઓની શક્તિ પર નભે છે પણ એમને દબાવીને રાખે છે.
અને પેલું ઉદય અને પતનનું ચક્ર, એ તો જાણે કુદરતી નિયમ જેવું લાગે છે.
હા, લેખિકા એને ઋતુચક્ર કે જીવન મૃત્યુના ચક્ર જેવું જ બતાવે છે. હ્વાંગનું પતન, વાંગલંગનો ઉદય અને પછી વાંગલંગના પરિવારના પતનના સંકેત.
પણ શું એ ફક્ત નિયતિ છે.
ના, એમાં માનવીય ભૂલો, લોભ અને મૂલ્યોના પતનનો પણ ભાગ છે. જો પુત્રોએ જમીન સાથેનો સંબંધ જાળવ્યો હોત તો કદાચ આ ચક્ર તૂટી શક્યું હોત.
અને છેલ્લે પરંપરા અને આધુનિકતાનો ટકરાવ. વાંગલંગ પરંપરાને વળગેલો છે પણ એના પુત્રો
એ નવી પેઢી છે. શિક્ષણ, વેપાર, સૈન્ય, એમને આ બધું ખેતી કરતાં વધુ મહત્વનું લાગે છે. જમીન વેચી દેવાનો એમનો વિચાર એ પરંપરા સાથેનો, પોતાના મૂળ સાથેનો નાતો તોડવા જેવો છે.
આ બધા ગહન વિષયોને પર્લ બકે જે રીતે રજૂ કર્યા છે એમની શૈલી પણ ખાસ છે. એકદમ સરળ પણ જાણે બાઇબલ જેવી ગંભીર.
હા, એ ઇરાદાપૂર્વકનું લાગે છે. એનાથી એક સામાન્ય ખેડૂતની વાર્તાને એક મહાકાવ્ય જેવી ગરિમા મળે છે. એ સરળ ભાષાથી જ પ્રકૃતિની સંવેદનાઓ, પાત્રોના મનોભાવ બહુ અસરકારક રીતે વ્યક્ત થાય છે.
અને પ્રતીકોનો ઉપયોગ પણ સરસ કર્યો છે. ધરતી, હવેલી, મોતી, બંધાયેલા પગ.
બિલકુલ, એ વાર્તાના અર્થને વધુ ઊંડો બનાવે છે.
ખરેખર ધ ગુડ અર્થ વાંચ્યા પછી ઘણા વિચારો આવે છે, ઘણું શીખવા મળે છે.
હા, ખાસ કરીને આપણા પોતાના ધરતી સાથેના સંબંધ વિશે વિચારવું પડે, અને એ પણ કે ભૌતિક સંપત્તિ જ બધું નથી.
સાચી વાત. આ નવલકથા યાદ અપાવે છે કે સાચું મૂલ્ય કદાચ સાદગીમાં, મહેનતમાં અને સંબંધોમાં રહેલું છે. અને પેલો પ્રશ્ન તો રહી જ જાય છે, શું ઉદય અને પતનનું આ ચક્ર તોડી શકાય.
એ વિચારવા જેવો પ્રશ્ન છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.